એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું આજની આ ખાસ જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી વાત કરવાના છીએ જેણે ખરેખર દુનિયાભરમાં આરોગ્યને જોવાની રીત બદલી નાખી.
નમસ્કાર. હા, આજે આપણે જેરેમી એન સ્મિથના પુસ્તક એપિક મેઝર્સ વિશે વાત કરીશું. નામ જ સૂચવે છે કંઈક મહાકાય માપવાની વાત.
બરાબર, પણ આ માપણી એ શા માટે આટલી બધી મહત્વની છે? મારો મતલબ, જ્યાં સુધી આપણને ખબર જ ના પડે કે લોકો ખરેખર શાનાથી બીમાર પડે છે કે પછી લાચાર બને છે, મૃત્યુ પામે છે,
હા,
ત્યાં સુધી આપણે સાચી દિશામાં મદદ કરી પણ કઈ રીતે શકીએ?
તમે બિલકુલ મુદ્દાની વાત પકડી. આ પુસ્તક એ જ સમજાવે છે કે ભાઈ, સાચી અને પૂરી માહિતી વગર આરોગ્ય સુધારવાના પ્રયત્નો એ તો જાણે આંધળા ભીંત જેવું છે.
એટલે કે અંદાજે કામ ચાલે નહીં.
બિલકુલ નહીં. સાચો ડેટા હોય તો જ ખબર પડે કે સંસાધનો ક્યાં વાપરવા, નીતિઓ કેવી બનાવવી જેથી એ અસરકારક બને. અને આખરે તો લાખો લોકોના જીવન બચાવવાની વાત છે. આ પુસ્તક એમ કહી શકાય કે ડેટાની શક્તિની એક અદ્ભુત ગાથા છે.
ચાલો તો પછી શરૂઆત લેખકથી કરીએ. જેરેમી એન સ્મિથ કોણ છે આ વ્યક્તિ, અને આટલા ટેકનિકલ લાગતા વિષય પર એમણે પુસ્તક લખ્યું, એની પાછળ એમનો શું ખાસ દૃષ્ટિકોણ રહ્યો?
જો, રસપ્રદ વાત એ છે કે જેરેમી સ્મિથ પોતે કોઈ ડોક્ટર નથી કે નથી કોઈ જાહેર આરોગ્યના નિષ્ણાત.
ઓહો.
હા, એમ. હા, તેઓ મૂળ તો એક પત્રકાર અને લેખક છે, અને એમની આવડત એ છે કે તેઓ બહુ જ જટિલ વિષયોને પણ એકદમ રસાળ વાર્તાની જેમ રજૂ કરી શકે છે.
અચ્છા, એટલે કે આ ક્ષેત્રના બહારના માણસ કહેવાય, એનાથી એમના લખાણમાં શું અલગ પડ્યો છે?
ઘણો મોટો ફરક પડ્યો, કારણ કે તેઓ બહારના હતા એટલે આરોગ્ય માપનની આ આખી ટેકનિકલ દુનિયાને એકદમ તાજગીથી, નિષ્પક્ષ રીતે જોઈ શક્યા.
એમનું ધ્યાન ફક્ત આંકડા પર નહોતું એમ?
ના, આંકડા તો ખરા જ, પણ એમનું મુખ્ય ધ્યાન એ આંકડા પાછળ જે માણસો છે, એમનો સંઘર્ષ છે, જે બૌદ્ધિક લડાઈઓ ચાલી અને આ બધા કામના વાસ્તવિક પરિણામો શું આવ્યા એના પર રહ્યું છે.
અને આટલી ઊંડી જાણકારી મેળવી ક્યાંથી એમણે? કોઈ ખાસ સંસ્થા સાથે જોડાયા?
હા, આ પુસ્તક લખવા માટે તેમણે ખૂબ ઊંડું સંશોધન કર્યું. જે મુખ્ય સંસ્થા છે ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન, એટલે કે IHME, અને તેના જે સ્થાપક છે ડોક્ટર ક્રિસ્ટોફર મરે, એમની સાથે ઘણો સમય વિતાવ્યો.
અચ્છા.
એમની પત્રકાર તરીકેની જે ચોકસાઈ છે અને વાર્તા કહેવાની જે કળા છે, એ બંને ભેગી થઈ, એટલે જ આટલો અઘરો લાગતો વિષય પણ આપણા જેવા સામાન્ય વાંચનારાઓ માટે સમજવો સહેલો બન્યો છે.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, જો એકદમ ટૂંકમાં સમજવું હોય તો?
મૂળ વાત બહુ સીધી છે. જો આપણે દુનિયાભરના લોકોનું સ્વાસ્થ્ય સુધારવું હોય અસરકારક રીતે, તો પહેલા એ તો બરાબર માપવું જ પડે કે તકલીફ ખરેખર છે ક્યાં અને કેટલી મોટી છે.
કયા રોગો, કઈ બીમારીઓ?
હા, કયા રોગો, કઈ ઈજાઓ લોકોના જીવન પર સૌથી વધુ અસર પાડે છે, અને એ અસર એટલે ખાલી મૃત્યુ નહીં.
બરાબર.
પણ લાંબા સમયની લાચારી, અપંગતા, એ બધું જ.
પણ મને એમ કે આ બધું તો આપણને થોડું ઘણું ખબર જ હશે ને? ડોક્ટરો છે, હોસ્પિટલો છે, સરકારો છે, એમની પાસે આંકડા નહીં હોય?
આંકડા હતા ખરા, પણ વાત એ છે કે એ મોટા ભાગે અધૂરા હતા, અને ઘણીવાર તો ગેરમાર્ગે દોરે એવા પણ હતા.
ગેરમાર્ગે દોરે એવા કેવી રીતે?
કારણ કે લાંબા સમય સુધી, લગભગ આધુનિક ઇતિહાસના મોટા ભાગમાં, વૈશ્વિક આરોગ્યની આપણી જે સમજ હતી એ મુખ્યત્વે મૃત્યુના આંકડા પર જ આધારિત હતી. મોર્ટેલિટી જેને કહીએ.
એટલે કે કોણ મર્યું અને કયા રોગથી મર્યું, બસ એટલું જ?
મોટે ભાગે હા, બસ આટલું જ.
એમાં શું ખોટું હતું? મૃત્યુ તો સૌથી ગંભીર પરિણામ ગણાય, એના પર ધ્યાન આપવું એ તો બરાબર જ કહેવાય ને?
ધ્યાન આપવું બરાબર, પણ ફક્ત એના પર જ ધ્યાન આપવું એ પૂરતું નહોતું. સમસ્યા એ હતી કે આ રીતે વિચારવાથી આપણે 1 કરોડો લોકોને સાવ નજરઅંદાજ કરી રહ્યા હતા, જેઓ કોઈ બીમારી કે ઈજાને કારણે કદાચ મૃત્યુ નહોતા પામતા, પણ વર્ષો સુધી પીડાતા હતા, અપંગતા સાથે જીવતા હતા. એમની જિંદગીની ગુણવત્તા સાવ ઘટી જતી હતી.
કોઈ ઉદાહરણ આપશો, કયા પ્રકારની બીમારીઓની વાત છે?
ઘણા બધા છે, જેમ કે ડિપ્રેશન અથવા કમરનો લાંબા સમયનો દુખાવો, સાંભળવાની કે જોવાની તકલીફ, ડાયાબિટીસની લાંબા ગાળાની અસરો. આ બધી બાબતો લાખો કરોડો લોકોના જીવન પર ભારે બોજ નાખે છે.
પણ મૃત્યુદરના આંકડામાં તો આ દેખાય જ નહીં.
બિલકુલ નહીં, આ બધો બોજ જાણે અદૃશ્ય હતો, ગણતરીમાં જ નહોતો લેવાતો.
સમજાયું, એટલે ચિત્ર અધૂરું હતું એમ કહેવાય. તો પુસ્તકાનો ઉકેલ શું બતાવે છે? કેવી રીતે આ અદૃશ્ય બોજને માપ્યો?
પુસ્તક આપણને ગ્લોબલ બર્ડન ઓફ ડિઝીઝ એટલે કે GBD અભ્યાસની રોમાંચક કહાણી કહે છે. આ એક અમંગ મોટો વૈજ્ઞાનિક પ્રયાસ છે.
GBD અભ્યાસ?
હા, જેનો મુખ્ય હેતુ જ એ હતો કે માનવ સ્વાસ્થ્યનું સાચું, પૂરેપૂરું અને પુરાવા પર આધારિત ચિત્ર દુનિયા સામે મૂકવું.
તો આ GBD અભ્યાસે એવું તે શું કર્યું જેને ક્રાંતિકારી ગણી શકાય? કયો નવો વિચાર આપ્યો?
એમણે એક નવો જ માપદંડ બનાવ્યો. એનું નામ છે ડેલી ડિસેબિલિટી એડજસ્ટેડ લાઈફ યર.
ડેલી?
હા, ડેલી. આ એક જ માપદંડથી તમે બે વસ્તુ માપી શકો છો. એક તો અકાળ મૃત્યુને કારણે ગુમાવેલા જીવનના વર્ષો, એટલે કે YLL, યર્સ ઓફ લાઈફ લોસ્ટ. અને બીજું, અપંગતા કે બીમારી સાથે જીવવાને કારણે વેઠવી પડતી તકલીફવાળા વર્ષો, એટલે કે YLD, યર્સ લિવ્ડ વિથ ડિસેબિલિટી.
ઓહો, એટલે મૃત્યુ અને બીમારી, અપંગતાનો બોજ બંનેને એક જ માપથી માપી શકાય. આ તો ખરેખર મોટી વાત કહેવાય. આ પહેલાં આવું નહોતું?
ના, પહેલાં આવું નહોતું. આનાથી થયું શું કે આરોગ્ય ક્ષેત્રે કઈ બાબતને પ્રાથમિકતા આપવી એ નક્કી કરવાની રીત બદલાઈ ગઈ.
કેવી રીતે?
હવે નિર્ણયો રાજકીય સગવડતા કે પછી ઐતિહાસિક રીતે કોને ભંડોળ મળતું આવ્યું છે કે કોણ વધુ બૂમો પાડે છે એના આધારે નહીં,
બરાબર,
પણ નક્કર ડેટા અને પુરાવા શું કહે છે એના આધારે લેવાવા લાગ્યા. આ પુસ્તક, સાચું કહું તો, ધારણાઓ, અધૂરા સત્યો અને જડ અમલદારશાહી સામે ડેટા, વિજ્ઞાન અને દ્રઢ નિશ્ચયની કહાણી છે.
પેલી જૂની કહેવત છે ને, જે માપી શકાય તે સુધારી શકાય.
હા, પણ અહીં એમાં ઉમેરવું પડે કે જો માપણી સાચી હોય તો, ખોટી માપણી તો ઉલટાનું નુકસાન કરે.
આ આખી વાત ખરેખર રસપ્રદ લાગે છે. ચાલો થોડા ઊંડા ઉતરી આ કહાણીમાં. આ GBDનો વિચાર આવ્યો ક્યાંથી? એની શરૂઆત કેવી રીતે થઈ? કોઈ એક વ્યક્તિનો વિચાર હતો?
હા, આખી વાર્તાના કેન્દ્રમાં એક વ્યક્તિ છે, ડોક્ટર ક્રિસ્ટોફર મરે. એમનું બાળપણ થોડું અલગ હતું. એ આફ્રિકાના દેશોમાં વીત્યું, ખાસ કરીને નાઇજરમાં, જ્યાં એમના માતા પિતા ડોક્ટર તરીકે સેવા આપતા હતા.
ઓહ, એટલે એમણે ગરીબી અને બીમારીને બહુ નાનપણથી એકદમ નજીકથી જોયા હશે.
બરાબર. અને એમણે ફક્ત બીમારી જ નહીં પણ બીજું કંઈક પણ જોયું. એમણે જોયું કે સરકારી કાગળો પર જે આંકડા લખાતા હતા અને જમીન પર જે હકીકત હતી એમાં જમીન આસમાનનો ફરક હતો. ઘણા રોગો, ઘણી બીમારીઓ, ઘણા મૃત્યુ તો નોંધાતા જ નહોતા.
એમ? એટલે સરકારી આંકડા પર ભરોસો ન કરી શકાય એવું લાગ્યું એમને?
હા, એ અનુભવે એમના મનમાં સત્તાવાર આંકડાઓ પ્રત્યે એક પ્રકારની શંકા ઊભી કરી અને સાથે સાથે વૈશ્વિક સ્વાસ્થ્યની સાચી તસવીર શું છે એ જાણવાની એક પ્રબળ જિજ્ઞાસા પણ જાગી.
તો એ સમયે GBD પહેલા વૈશ્વિક આરોગ્ય ડેટાની હાલત ખરેખર કેટલી ખરાબ હતી? તમે કહ્યું કે અધૂરી હતી, પણ વ્યવહારમાં એનો અર્થ શું થતો હતો?
હાલત, સાચું કહું ને, તો અસ્તવ્યસ્ત હતી. ડેટા ટુકડે ટુકડે હતો, ખાસ કરીને કોણ બીમાર છે એટલે કે મોર્બિડિટી, માંદગી, એના વિશે તો બહુ જ ઓછી વ્યવસ્થિત માહિતી હતી.
અને જે હતી એ પણ કદાચ સરખી રીતે સરખાવી ન શકાય એવી.
બિલકુલ. જે માહિતી હતી પણ તે જુદા જુદા દેશોમાં જુદી જુદી રીતે ભેગી થતી, એટલે સરખામણી કરવી બહુ મુશ્કેલ. અને હા, ઘણીવાર રાજકીય કારણોસર આંકડા સાથે છેડા થવાની પણ શક્યતા રહેતી.
અને વિકાસશીલ દેશોમાં તો કદાચ મૃત્યુની નોંધણી પણ બરાબર નહોતી થતી, ખરું ને?
ચોક્કસ. ઘણા વિસ્તારોમાં તો મૃત્યુની નોંધણી માટે કોઈ વ્યવસ્થિત સિસ્ટમ જ નહોતી. ત્યાં પછી વર્બલ ઓટોપ્સી જેવી પદ્ધતિઓ વાપરવી પડતી.
વર્બલ ઓટોપ્સી? એ વળી શું છે, થોડું સમજાવશો?
એમ કે જ્યાં ડોક્ટર હાજર ન હોય કે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવાની કોઈ લેબોરેટરી સુવિધા ન હોય ત્યાં શું થાય? મૃતકના પરિવારના સભ્યોને પૂછવામાં આવે કે મૃત્યુ પહેલા એમને શું શું લક્ષણો દેખાયા હતા.
અચ્છા, લક્ષણો પૂછીને કારણનું અનુમાન લગાવવાનું.
હા, એ લક્ષણોના આધારે મૃત્યુનું સંભવિત કારણ નક્કી કરવાનો પ્રયાસ થાય. દેખીતી વાત છે કે આ પદ્ધતિ 100% ચોક્કસ ન જ હોઈ શકે, પણ બીજો કોઈ રસ્તો નહોતો ત્યારે કંઈ નહીં કરતા કંઈક સારું એમ ગણીને ચલાવાતું.
પણ આ બધામાં પેલી મૂળ સમસ્યા તો એમની એમ જ રહી.
કઈ?
કે ફોકસ ફક્ત મૃત્યુ પર જ હતું. લાખો લોકો જે બીમારીઓ કે અપંગતા સાથે જીવી રહ્યા હતા એમનો બોજ તો ગણતરીમાં જ નહોતો આવતો.
બિલકુલ, એમનો બોજ તો જાણે અદૃશ્ય જ હતો.
આ તો ખરેખર તૂટેલા હોકાયંત્રથી દરિયો ખેડવા જેવી વાત થઈ. તો આ સ્થિતિમાં બદલાવ કેવી રીતે આવ્યો? પેલો DLY નો વિચાર કોને આવ્યો?
જ્યારે ડૉક્ટર મરે હાર્વર્ડમાં અને પછી વિશ્વ બેંકમાં કામ કરતા હતા ત્યારે એમની મુલાકાત અને ભાગીદારી થઈ ઓસ્ટ્રેલિયાના એક બીજા દિગ્ગજ રોગચાળાના નિષ્ણાત એલન લોપેઝ સાથે.
મરે અને લોપેઝ,
હા, આ બંને સાથે મળીને પેલો ક્રાંતિકારી વિચાર વિકસાવ્યો, ડેલી ડિસેબિલિટી એડજસ્ટેડ લાઈફ યર.
હા, પેલો ડેલી વાળો મુદ્દો તમે સમજાવ્યું કે ડેલી ઇઝ ઇક્વલ ટુ YLL પ્લસ YLD. YLL એટલે અકાળ મૃત્યુથી ગુમાવેલા વર્ષો, એ તો સહેલું છે સમજવું. પણ પેલું YLD એટલે કે અપંગતા સાથે જીવેલા વર્ષો, એ કેવી રીતે ગણ્યું હશે એમણે? દરેક બીમારીની અસર તો અલગ અલગ હોય, કોઈને ઓછી તકલીફ હોય, કોઈને વધુ.
આ જ તો સૌથી મોટો પડકાર હતો અને GBDની સૌથી મોટી નવીનતા પણ કહી શકાય. એમણે શું કર્યું? સેંકડો અલગ અલગ બીમારીઓ અને ઈજાઓ માટે ડિસેબિલિટી વેટ્સ નક્કી કર્યા.
ડિસેબિલિટી વેટ્સ એટલે કે અપંગતાનું ભારણ.
હા, ભારણ. દાખલા તરીકે, જો કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે અંધ હોય તો એનું ભારણ સામાન્ય શરદી ખાંસી કરતાં ઘણું વધારે હોય. આ રીતે દરેક સ્થિતિને 0 સંપૂર્ણ સ્વસ્થ થી 1 મૃત્યુની વચ્ચે એક ભાર આપવામાં આવ્યો.
પણ આ તો બહુ અઘરું કામ હશે અને કદાચ વિવાદાસ્પદ પણ, કારણ કે પીડા કે તકલીફને આંકડામાં કેમ બાંધી શકાય?
ખૂબ જ જટિલ અને હા, શરૂઆતમાં વિવાદાસ્પદ પણ રહ્યું. ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા, પણ જો અલગ અલગ પ્રકારના સ્વાસ્થ્ય નુકસાનની સરખામણી કરવી હોય તો કોઈક તો પ્રમાણિત માપદંડ બનાવવો જ પડે, એટલે આ જરૂરી હતું.
અને આ DALEથી શું શક્ય બન્યું જે પહેલાં નહોતું થતું?
DALEએ આરોગ્યના નુકસાનને માપવા માટે જાણે એક કોમન કરન્સી, એક સમાન ચલણ પૂરું પાડ્યું.
સમાન ચલણ?
હા. હવે તમે મેલેરિયા જેવા જીવલેણ રોગથી થતા કુલ નુકસાન મૃત્યુ પ્લસ બીમારીના દિવસોની સરખામણી, દાખલા તરીકે ડિપ્રેશન જેવી લાંબી અને કષ્ટદાયક પણ ઓછી ઘાતક બીમારીના કુલ બોજ સાથે કરી શકો છો. પહેલા આ બેની સરખામણી કરવી એ સફરજન અને સંતરાની સરખામણી કરવા જેવું હતું. DALEએ બંનેને એક જ ત્રાજવે મૂકી દીધા.
આ ખરેખર ક્રાંતિકારી કહેવાય. તો આ નવા વિચાર સાથે પહેલું GBD અભ્યાસ ક્યારે થયો અને એનો અનુભવ કેવો રહ્યો? મને લાગે છે કે આ કામ જબરદસ્ત અઘરું રહ્યું હશે.
અઘરું નહીં, ભગીરથ કાર્ય હતું. એ તો પહેલો GBD અભ્યાસ થયો 1993માં. વિશ્વ બેંક દર વર્ષે એક વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ બહાર પાડે છે, એના ભાગરૂપે આ તૈયાર કરાયો હતો
1993માં.
હા,
અને ત્યારે મરે અને લોપેઝની ટીમ ખૂબ નાની હતી, સમય ખૂબ ઓછો હતો અને સૌથી મોટી મુશ્કેલી મોટાભાગના દેશો પાસેથી પૂરતો અને સારો ડેટા જ ઉપલબ્ધ નહોતો.
તો પછી એમણે કર્યો શું?
એમણે જે પણ ડેટા મળ્યો એ લીધો અને જ્યાં ડેટા નહોતો ત્યાં ખૂટતી માહિતીનું અનુમાન લગાવવા માટે અત્યાધુનિક આંકડાકીય મોડેલિંગ પદ્ધતિઓનો ઉપયોગ કર્યો. રાત દિવસ એક કરીને ખૂબ જ દબાણ હેઠળ એમણે આ કામ પાર પાડ્યું.
અને જ્યારે પરિણામો આવ્યા ત્યારે શું ખરેખર એવા હતા કે જેણે બધાને ચોંકાવી દીધા?
પરિણામો ધારણા કરતાં પણ વધુ વિસ્ફોટક નીકળ્યા. પહેલીવાર દુનિયાએ નક્કર આંકડા સાથે જોયું કે માનસિક બીમારીઓ, ખાસ કરીને ડિપ્રેશન, હા ડિપ્રેશન, જેને ત્યાં સુધી કોઈ ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા ગણતું જ નહોતું, એ વિશ્વભરમાં અપંગતાના ટોચના 10 કારણોમાં સામેલ હતું.
ખરેખર Top 10માં, જેને આપણે ઘણીવાર ખાલી મનનો વહેમ કહીને કાઢી નાખીએ છીએ, આ તો આખી વિચારસરણીને હચમચાવી દેવી એવી વાત છે. બિલકુલ. બીજું શું બહાર આવ્યું? માર્ગ અકસ્માતો. એને લોકો ખાલી ટ્રાફિકની સમસ્યા ગણતા હતા. GBDએ બતાવ્યું કે ના, આ એક મોટી જાહેર આરોગ્ય કટોકટી છે, ખાસ કરીને યુવાનો માટે.
ઓહો, આ પરિણામોએ તો વિકાસશીલ દેશોમાં જે એક જ સૂર હતો કે ભાઈ ફક્ત ચેપી રોગો પર ધ્યાન આપો, એ માન્યતાને પણ જડમૂળથી હલાવી દીધી હશે ને?
ચોક્કસ. એમણે સ્થાપિત માન્યતાઓને સીધો પડકાર ફેંક્યો, બતાવ્યું કે બિનચેપી રોગો અને ઈજાઓનો બોજ પણ કેટલો મોટો છે.
આવા ક્રાંતિકારી પરિણામો પછી તો ડૉક્ટર મરે અને એમની ટીમના કામની ખૂબ વહવાઈ થઈ હશે, બધે એમનો સ્વીકાર થયો છે અને બધું સરળ થઈ ગયું હશે નહીં?
કાશ એવું હોત, પણ ઘણીવાર સત્ય અપ્રિય હોય છે અને સ્થાપિત હેતોને ગમતું નથી. થયું એવું કે જીબીડીની સફળતા અને એના જે તારણો હતા એનાથી ઘણા દુશ્મનો પણ ઊભા થયા.
દુશ્મનો કોણ?
ખાસ કરીને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOમાં બેઠેલા અમુક શક્તિશાળી લોકો.
WHO? પણ એમને શું માનતો પડ્યો? એ તો આરોગ્ય માટે જ કામ કરે છે ને.
હા, પણ WHO ત્યાં સુધી વૈશ્વિક આરોગ્યના આંકડા અને ધોરણો નક્કી કરવા માટેની મુખ્ય, લગભગ એકમાત્ર સત્તા ગણાતી હતી. એમને એવું લાગ્યું કે આ GBD, જે એક સ્વતંત્ર અભ્યાસ હતો અને ક્યારેક WHOના પોતાના આંકડા કરતા જુદા પરિણામો બતાવતો હતો,
હા,
તે એમની સત્તા અને વિશ્વસનીયતાને પડકારી રહ્યો છે. જાણે એમના ક્ષેત્રમાં કોઈ બીજું આવી ગયું.
ઓહ, એટલે કે આ વૈજ્ઞાનિક મતભેદ નહોતો પણ સંસ્થાકીય અહમ અને સત્તાનો ટકરાવ હતો.
ઘણે અંશે એવું જ હતું. અમલદારશાહી યુદ્ધો શરૂ થયા. GBDની જે પદ્ધતિઓ હતી એના પર જાહેરમાં સવાલ ઉઠાવવાના પ્રયાસો થયા, એને બદનામ કરવાની કોશિશો થઈ.
અને ડોક્ટર મરેનો સ્વભાવ કેવો હતો આ બધામાં?
ડોક્ટર મરેનો સ્વભાવ પણ થોડો બિનસલાહભર્યો, સીધી વાત કહેનારો છે. એ કોઈની શેષ શરમ રાખ્યા વગર પોતાની વાત મૂકે. આનાથી પણ ક્યારેક સંઘર્ષ વધ્યો હશે. GBDની ઓળખ એવી બની ગઈ કે આ લોકો સ્થાપિત વ્યવસ્થાની બહાર રહીને સત્ય બોલે છે, ભલે એ કડવું હોય.
આ બધી ખેંચતાણ વચ્ચે GBDનું કામ ચાલુ કેવી રીતે રહ્યું? એનું ભવિષ્ય શું હતું? શું એ બંધ થઈ જવાનો ભય હતો?
ભય તો હતો જ, કારણ કે વિશ્વ બેંકનો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હતો. એ સ્પષ્ટ થઈ ગયું કે જો GBDને લાંબા ગાળા માટે ટકાવી રાખવું હોય અને એને સતત અપડેટ કરતા રહેવું હોય તો એને એક સ્થાયી સ્વતંત્ર ઘરની જરૂર પડશે, એક એવી સંસ્થા જેને એને જરૂરી સંસાધનો અને રક્ષણ આપી શકે.
અને આ મદદ ક્યાંથી મળી?
આ મદદ આવી એક અનપેક્ષિત જગ્યાએથી, સિએટલમાં આવેલી બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી.
ગેટ્સ ફાઉન્ડેશન? એમણે આમાં કેમ રસ લીધો?
કારણ કે ગેટ્સ ફાઉન્ડેશન શરૂઆતથી જ એક સિદ્ધાંતમાં બહુ દૃઢપણે માને છે, ડેટા આધારિત નિર્ણયો. એમણે જોયું કે GBD એ બરાબર એ જ કામ કરી રહ્યું છે.
બરાબર.
એમણે આ કાર્યનું મહત્વ પારખ્યું અને 2007માં યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન ખાતે એક નવી જ સંસ્થા સ્થાપવા માટે મોટું ભંડોળ આપ્યું, ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન, એટલે કે IHME.
અને ડોક્ટર મરે એના ડિરેક્ટર બન્યા?
હા, ડોક્ટર મરે એના સ્થાપક ડિરેક્ટર બન્યા. આનાથી GBDને જાણે કાયમી ઘર મળી ગયું.
એટલે એને સ્થિરતા મળી, સંસાધનો મળ્યા.
હા, અને સૌથી અગત્યનું, શૈક્ષણિક સ્વતંત્રતા મળી. હવે તે સંસ્થાકીય દબાણોથી વધુ મુક્ત રહીને પોતાનું કામ આગળ વધારી શક્યું. GBDનું સંસ્થાકીયકરણ થયું.
અને આજે GBD ક્યાં ઊભું છે? IHME ના નેતૃત્વ હેઠળ એનું શું સ્વરૂપ છે?
આજે GBD એ કોઈ એક સંસ્થાનો પ્રોજેક્ટ નથી રહ્યો, એક વિશાળ વૈશ્વિક સહયોગ બની ગયો છે.
કેટલું વિશાળ?
દુનિયાના 150થી પણ વધુ દેશોના હજારો વૈજ્ઞાનિકો અને સંશોધકો આમાં પોતાનું યોગદાન આપે છે. દર વર્ષે આ આખો ડેટાસેટ અપડેટ થાય છે.
દર વર્ષે હજારો વૈજ્ઞાનિકો? આ તો ખરેખર એપિક, એટલે કે મહાકાય સ્તરનું કામ કહેવાય.
બિલકુલ. અને આજે એ વિશ્વભરના સ્વાસ્થ્ય પ્રવાહોનું સૌથી વ્યાપક, સૌથી ઊંડાણપૂર્વકનું અને કદાચ સૌથી વિશ્વસનીય ચિત્ર પૂરું પાડે છે એમ કહી શકાય.
અને મહત્વની વાત એ કે આ ડેટા હવે ખાલી સંશોધકો પૂરતો સીમિત નથી રહ્યો, ખરું ને?
ના, બિલકુલ નહીં. એનો ઉપયોગ હવે દુનિયાભરમાં થઈ રહ્યો છે.
તો આ પુસ્તક અને GBDની આખી સફરમાંથી આપણે કયા મુખ્ય બોધપાઠ કે સંદેશાઓ તારવી શકીએ, જો મુદ્દાસર વાત કરવી હોય તો?
મને લાગે છે કે પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ છે માપનની શક્તિ. પેલી કહેવત ફરી યાદ કરવી પડે, જે યોગ્ય રીતે માપવામાં આવે છે તેનું સંચાલન થઈ શકે છે.
અને એમાં ઉમેરવાનું કે અને એને સુધારી શકાય છે.
હા, સચોટ ડેટા વગરના પ્રયાસો દિશાહીન હોય છે, આ પાયાની વાત છે.
બીજો મુદ્દો કદાચ આરોગ્યની વ્યાખ્યાને જ વિસ્તૃત કરવાનો છે, નહીં?
ચોક્કસ. આરોગ્ય એટલે ફક્ત મૃત્યુ ટાળવું એટલું જ નહીં, પણ સારી ગુણવત્તાવાળું, લાંબુ અને સ્વસ્થ જીવવું. GBDએ આ વ્યાપક દૃષ્ટિકોણને માપવાનું શક્ય બનાવ્યું. એણે જીવનના વર્ષોની સાથે જીવનની ગુણવત્તાને પણ મહત્વ આપ્યું.
અને ત્રીજો, પેલો છુપાયેલો બોજ ઉજાગર કરવાની વાત, એ પણ બહુ અગત્યની લાગી મને.
ખૂબ જ. માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ, લાંબા ગાળાનો દુખાવો, ઈજાઓ પછીની લાંબા ગાળાની અસરો, આ બધી બાબતો જે પહેલાં લગભગ અદૃશ્ય હતી, GBDએ બતાવ્યું કે તેમનો સામૂહિક બોજ કેટલો પ્રચંડ છે.
આપણા સમાજમાં પણ આપણે જોઈએ છે, માનસિક સ્વાસ્થ્ય જેવી બાબતોને હજુ એટલી ગંભીરતાથી નથી લેવાતી ઘણીવાર.
બરાબર.
આ ડેટા એની ગંભીરતા તરફ આપણું ધ્યાન દોરે છે. આ મૌન મહામારીઓ પર પ્રકાશ પાડવું એ GBDનું મોટું યોગદાન છે.
ચોથો મુદ્દો કદાચ ડેટા વિરુદ્ધ જૂની ધારણાઓ અને ક્યારેક રાજકારણનો પણ છે.
હા, એ પણ ખરું. GBDએ વારંવાર પરંપરાગત માન્યતાઓને, સ્થાપિત હિતોને વૈજ્ઞાનિક પુરાવાના આધારે પડકાર્યા છે. વિજ્ઞાન અને અમલદારશાહી વચ્ચેનો અથવા તો પુરાવા અને પૂર્વગ્રહ વચ્ચેનો સંઘર્ષ આ વાર્તાનો એક મહત્વનો ભાગ છે.
ડેટા નિર્ભયતાથી સત્ય સામે લાવે છે, ભલે એ સ્વીકારવું અઘરું હોય.
અને છેલ્લે પાંચમો મુદ્દો, આ ડેટા સમાનતા અને સશક્તિકરણમાં કેવી રીતે મદદરૂપ થાય છે?
જુઓ, જ્યારે સચોટ અને વિગતવાર આરોગ્ય ડેટા સાર્વજનિક રીતે ઉપલબ્ધ થાય છે, ત્યારે એ જ્ઞાનનું લોકશાહીકરણ કરે છે.
એટલે કે સામાન્ય માણસ સુધી માહિતી પહોંચે છે.
હા, સ્થાનિક નેતાઓ, આરોગ્ય કાર્યકરો, પત્રકારો અને સામાન્ય નાગરિકો પણ પોતાના વિસ્તારની સાચી આરોગ્ય જરૂરિયાતો શું છે એ સમજી શકે છે.
અને પછી એના આધારે યોગ્ય માંગણી કરી શકે છે, અવાજ ઉઠાવી શકે છે.
આનાથી સંસાધનોની ફાળવણી વધુ યોગ્ય રીતે થાય.
બરાબર. જ્યાં સૌથી વધુ જરૂર છે, પછી ભલે તે દૂરનું ગામ હોય કે શહેરનો કોઈ અવગણાયેલો વિસ્તાર, ત્યાં મદદ પહોંચાડવામાં આ ડેટા ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે.
પુસ્તકમાં અને આખી ચર્ચામાં કેટલાક વિચારો એવા છે જે મનમાં રહી જાય, એવા કેટલાક યાદગાર વિચારો પર વાત કરીએ જે ટૂંકમાં ઘણું કહી જાય.
ચોક્કસ. એક વિચાર જે મને ખૂબ ગમ્યો તે એ છે કે આપણો ધ્યેય ખાલી મૃત્યુની ગણતરી કરવાનો નથી, પણ મૃત્યુને એવી રીતે ગણવાનો છે કે જેથી કરીને ભવિષ્યમાં તેને અટકાવી શકાય.
વાહ. એટલે કે માપન પોતે અંત નથી, પણ એક સાધન છે, હેતુપૂર્ણ સાધન.
બરાબર. માપનનો હેતુ જ કાર્યવાહીને દિશા આપવાનો હોવો જોઈએ.
બીજો કોઈ વિચાર?
બીજો એક બહુ મહત્વનો વિચાર એ છે કે ખોટું કે અધૂરું માપન આપણને ગેરમાર્ગે દોરી શકે છે. ખોટા નિદાનથી ખોટી સારવાર થાય, એવું જ અહીંયા છે. જો આપણે સમસ્યા જ બરાબર ન ઓળખી હોય તો સાચા ઉપાય સુધી ક્યારેય નહીં પહોંચીએ. આરોગ્યના ક્ષેત્રમાં માપનમાં ચોકસાઈ એ જીવન મરણનો સવાલ બની શકે છે.
અને ડાલી વિશે પણ કંઈક ખાસ કહેવાયું હતું, એણે શું દૃશ્યમાન કર્યું?
હા, ડાલી વિશે કહેવાયું કે તેણે અગાઉ જે દુઃખ અદૃશ્ય હતું, એટલે કે અપંગતાનો, બીમારી સાથે જીવવાનો બોજ, તેને દૃશ્યમાન બનાવ્યો. એટલું જ નહીં પણ તુલનાત્મક બનાવ્યો. જે પીડા અને તકલીફને આપણે ફક્ત અનુભવી શકતા હતા, ડાલીએ તેને માપી શકાય એવા, સરખાવી શકાય એવા આંકડામાં ફેરવી દીધી.
જાણે અમૂર્ત પીડાને મૂર્ત સ્વરૂપ આપ્યું.
કણિક અંશે એવું જ. અને છેલ્લે પ્રાથમિકતાઓ નક્કી કરવા વિશે.
હા, એ શું હતું?
વાત એમ છે કે જો આપણે આરોગ્યની પ્રાથમિકતાઓ વિશે ગંભીર અને અર્થપૂર્ણ ચર્ચા કરવી હોય તો આપણને ગંભીર અને વિશ્વસનીય આંકડાઓની જરૂર પડે. GBDનો ઉદ્દેશ્ય શું છે? રાજકીય દબાણ કે અંગત મંતવ્યોથી પ્રભાવિત થયા વગર સત્યનું એક બને તેટલું નજીકનું અને વિશ્વસનીય ચિત્ર રજૂ કરવું, જેથી નિર્ણયો ભાવનાઓ પર નહીં પણ વાસ્તવિકતા પર આધારિત હોય.
ખૂબ સરસ. આ બધા મોટા વિચારોને સિદ્ધાંતો તો આપણે સમજ્યા, પણ હવે સવાલ એ થાય કે આ બધા આંકડા, આટલો મોટો ડેટા, એનો રોજબરોજની દુનિયામાં, વાસ્તવિક જીવનમાં ઉપયોગ કેવી રીતે થાય છે? કોણ વાપરે છે આને?
સારો સવાલ છે. અને એનો જવાબ છે કે એનો ઉપયોગ હવે ઘણો વ્યાપક રીતે થઈ રહ્યો છે. સૌથી પહેલા તો નીતિ નિર્માતાઓ માટે,
એટલે કે સરકારો માટે.
હા, કોઈપણ દેશની સરકાર પોતાના દેશ માટેનો જે GBD ડેટા ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરીને પોતાની રાષ્ટ્રીય આરોગ્ય નીતિઓ ઘડી શકે છે, પ્રાથમિકતાઓ નક્કી કરી શકે છે.
દાખલા તરીકે, જો ગુજરાત સરકારને GBD ડેટા બતાવે કે રાજ્યમાં ડાયાબિટીઝ અને હૃદયરોગનો બોજ ઝડપથી વધી રહ્યો છે, જ્યારે મેલેરિયા ઘટી રહ્યો છે,
તો
તેઓ બજેટ અને કાર્યક્રમો એ મુજબ ગોઠવી શકે, ડાયાબિટીઝના નિવારણ અને સારવાર પર વધુ ધ્યાન આપી શકે, જીવનશૈલી બદલવા માટે જાગૃતિ કાર્યક્રમો ચલાવી શકે.
બરાબર. આ જ રીતે
જે મોટી દાતા સંસ્થાઓ છે, પરોપકારી સંસ્થાઓ છે, NGOs છે,
જે આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે, હા, તેઓ પણ આ ડેટાનો ઉપયોગ એ નક્કી કરવા માટે કરી શકે છે કે તેમના પૈસા, તેમના સંસાધનો ક્યાં રોકવાથી સૌથી વધુ અસર થશે. ડોલર દીઠ કે રૂપિયા દીઠ સૌથી વધુ DAALY ક્યાં બચાવી શકાશે? સ્વચ્છ પાણીના પ્રોજેક્ટમાં કે માનસિક સ્વાસ્થ્ય સેવાઓમાં કે પછી રસીકરણ કાર્યક્રમમાં?
એટલે રોકાણ માટે વધુ સ્માર્ટ નિર્ણયો લઈ શકાય.
ચોક્કસ. અને સામાન્ય જનતા માટે પણ આ ઉપયોગી છે.
સામાન્ય માણસ માટે કેવી રીતે? આપણે આંકડા જોઈને શું કરીએ?
આપણે સીધા આંકડા ન જોઈએ કદાચ, પણ આ ડેટા પર આધારિત જે ચર્ચાઓ થાય છે, જે લેખો લખાય છે, જે સમાચાર આવે છે, એનાથી આરોગ્ય વિશેની આપણી સમજ વધુ ઊંડી બને છે. આપણને ખ્યાલ આવે છે કે માનસિક સ્વાસ્થ્ય કે લાંબા ગાળાનો દુખાવો જેવી બાબતો પણ એટલી જ ગંભીર છે જેટલી બીજી શારીરિક બીમારીઓ.
એટલે સમાજમાં જે બાબતોની અવગણના થતી હોય તેના પર ધ્યાન જાય, વધુ સંવેદનશીલ ચર્ચા થાય.
બરાબર. અને હા, જે આરોગ્ય ક્ષેત્રના પ્રોફેશનલ્સ છે, ડોક્ટરો, નર્સો વગેરે, એમને પણ પોતાના સમુદાયના મોટા આરોગ્ય પડકારોનો સંદર્ભ મળે છે. અને સંશોધકો માટે તો આ ડેટાનો ખજાનો છે જ, જેના પરથી તેઓ નવા અભ્યાસ કરી શકે છે.
ખરેખર આનો પ્રભાવ ઘણો વ્યાપક છે. આ સમગ્ર ચર્ચા પછી જો હું તમને પૂછું કે તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટો આહા મુમેન્ટ કયો રહ્યો, કઈ વાત તમને સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ આ પુસ્તકમાંથી?
મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ જાણવી હતી કે ડેટા, નક્કર પુરાવા, એ કેવી રીતે આપણી વર્ષો જૂની ઊંડી જડાયેલી માન્યતાઓને પડકારી શકે છે અને બદલી શકે છે.
જેમ કે પેલી માનસિક સ્વાસ્થ્યવાળી વાત.
હા, એ જ. માનસિક સ્વાસ્થ્યનો બોજ કે માર્ગ અકસ્માતોનો બોજ ચેપી રોગો જેટલો જ કે ક્યારેક ક્યાંક એનાથી પણ વધુ હોઈ શકે છે. આ વાત GBD પહેલાં લગભગ કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. ડેટા આધારિત સત્યમાં સ્થાપિત હેતો અને પરંપરાગત વિચારોને બદલવાની જે તાકાત છે એ વાત મને ખૂબ જ મહત્વની લાગી.
અને મારા માટે જો હું કહું તો બે બાબતો મુખ્ય રહી. એક તો એ કે કુલ આરોગ્યના બોજમાં મૃત્યુ કરતા અપંગતા અને બીમારીનું યોગદાન ખરેખર કેટલું મોટું છે એ આંકડા સાથે જાણવું આશ્ચર્યજનક હતું. આપણે મોટાભાગે મૃત્યુની જ વાત કરીએ છીએ, પણ લોકો જે પીડા અને મર્યાદાઓ સાથે લાંબુ જીવે છે એને માપવું અને એને મહત્વ આપવું એ વિચાર જ ક્રાંતિકારી છે.
ખરું કહ્યું.
અને બીજું, એક વ્યક્તિ, ડોક્ટર મરે, પોતાના દ્રષ્ટિકોણ, પોતાની જીદ અને અતૂટ નિશ્ચયથી આટલો મોટો વૈશ્વિક બદલાવ લાવવાની શરૂઆત કરી શક્યો એ પણ ખૂબ પ્રેરણાદાયક છે. એક વિચારની તાકાત કેટલી હોઈ શકે છે.
અને એ પણ યાદ રાખવા જેવું છે કે આ કામ હજુ પૂરું નથી થયું. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. GBD દર વર્ષે વિકસી રહ્યું છે, એની પદ્ધતિઓ વધુ ને વધુ સચોટ બની રહી છે, અને ભવિષ્યમાં એના દ્વારા આપણને આરોગ્ય વિશે હજુ વધુ ઊંડાણપૂર્વકની સમજ મળતી રહેશે.
કે જો આપણી પાસે આપણા પોતાના શહેર માટે કે આપણા તાલુકા કે ગામ માટે આટલો વિગતવાર સ્થાનિક GBD ડેટા ઉપલબ્ધ હોત તો આપણા વિસ્તારની આરોગ્યની પ્રાથમિકતાઓ કદાચ અત્યારે જે છે તેના કરતાં કેવી જુદી દેખાઈ શકે.
હા,
આપણા પોતાના સમુદાયમાં એવા કયા અદ્રશ્ય બોજ છુપાયેલા હોઈ શકે જેના પર આપણે અત્યાર સુધી ધ્યાન જ નથી આપ્યો, પણ જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
હા, ખરેખર એક વિચારવા જેવો પ્રશ્ન છે જે આપણને સૌને આપણી આસપાસના આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત અને સક્રિય બનાવી શકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.